તારીખ 18/5/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 243 અને 244 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 105.
આત્મબુદ્ધિને છોડવા માટે બોલ છે. સદૈવ સાથે જીવન જોડાણ અનાદિકાળથી રૂઢ થયેલા સંસ્કારને વશ એક ઉત્તર છે કે શરીરથી જુદો અનુભવ કરવો, આત્મગુણા આત્મબુદ્ધિ આત્મદ્રષ્ટિ કરવી એ કોઈ વિરલ પુરુષને વિશે બને છે. અહીંયા શ્રી ગુરુનો ઉદ્દેશ છે કે દેવો કાળે બે છૂટો પડે, મૃત્યુ કાળે બેથી છૂટવાનું થાય એ પહેલા જ દેવના સંયોગના સદભાવમાં જ દેહાત્મ બુદ્ધિ છોડ. દેહ તે હું છું, શરીર તે હું છું એવા અનુભવથી તું છૂટી જા. એ જૂઠો અનુભવ છે, મિથ્યા અનુભવ છે, અને ફરીને નવા નવીન દેહ ધારણ કરવાનું એ કારણ છે. મરણ થયા પછી નવો દેહ ધરે છે જીવ, એનું શું કારણ? કે એ દેહને આત્મબુદ્ધિ એ સેવે છે, તેથી એને નવા દેહનો સંયોગ થયા વિના રહેતો આમ છે. જે દેહમાં તને આત્મબુદ્ધિ છે, જે દેહથી તું છૂટો થવા ચાહતો નથી, એ દેહ તને અવશ્ય છોડશે જ. તું ભલે એને છોડવા ન ચાહે તો પણ તે દેહના પરમાણુઓથી તારે જુદા થવાનું અનિવાર્ય છે, નિવારી શકાય એવું નથી છે. જગતના જીવોને કોઈ મૃત્યુની ભડક છે, એટલી બધી ભડક છે કે એનો વિચાર કરવા કોઈ તૈયાર નથી. પણ અહીંયા વિષય એકદમ હળવો કરી નાખે છે. સત્પુરુષો કઠિનમાં કઠિન વિષયને સુગમ કરે છે. તો અહીંયા બહુ સ્પષ્ટ વાત છે કે જ્ઞાન સ્વરૂપી ચૈતન્ય સ્વરૂપી આત્મા ચૈતન્ય સ્વભાવને ભાવતા ચિત્ત સ્વભાવાય ભાવાય એમ કહે છે. પોતે ચિત્ત સ્વરૂપ માત્ર છે એમ પોતાના જે સ્વરૂપને છે તે સ્વરૂપને ભાવવામાં આવતા, તેમાં આત્મબુદ્ધિ થતા, તેમાં દ્રષ્ટિ થતા, તેમાં નિષ્ઠા થતા કે હું આવો જ ચિત્ત સ્વરૂપે છું. જો એ રીતે દેહાત્મબુદ્ધિ છોડવામાં આવે, દેહની દ્રષ્ટિ છોડવામાં આવે, તો તે અનંતકાળમાં નહીં કરેલું એવું અપૂર્વ કાર્ય છે. અનંતકાળમાં નહીં કરેલું એવું અપૂર્વ કાર્ય છે. એને એમ કહેવામાં આવે છે કે એની બલિહારી છે. ધન્યવાદ છે તે જીવને, ધન્ય છે તે જીવને કે જેણે દેહાત્મબુદ્ધિ છોડી અને આત્મામાં આત્મબુદ્ધિ કરી. એમ કેમ છે? અભ્યાસ એ સુગમ છે, પણ એવો અભ્યાસ પણ કોક જીવ કરે છે, ભાગ્યે જ કોઈ જીવ કરે છે, તે અપેક્ષાએ તેની દુર્લભતા ગણવામાં આવી છે. અને એ પ્રકારની પરિસ્થિતિ છે કે અનાદિથી રૂઢ થયેલા દેહાત્મબુદ્ધિરૂપ સંસ્કારો વર્તમાનમાં દેહ દ્રષ્ટિ, દેહાત્મ બુદ્ધિ અને પૂર્વકર્મના ઉદય પણ તે પ્રકારના કે તરસ લાગી હોય તો પાણી પીધા વિના ચાલે નહીં. કેવો ઉદય છે? એ તૃષા લાગે તો પાણી પીધા વિના ચાલે નહીં. કેવો કર્મનો ઉદય છે? આ ત્રિયંચના જીવો કેટલાક વનસ્પતિનો આહાર કરે છે તો કેટલાક માંસાહાર કરે છે. એક ચકલું છે, માંસાહાર કરે છે, એટલે એ બહુ હિંસક પ્રાણી નથી. કબૂતર છે, ભલે એ વનસ્પતિનો ચણનો આહાર કરી શકે છે પણ એ જીવ જીવા ઝીણી જીવ ભાળે તો એને પણ ખાઈ જાય છે. કબૂતર છે, ચકલા છે. હવે એને ત્યાં વિવેક કરવાનો પ્રસંગ નથી. અહીંયા મનુષ્યમાં લોકો વિવેક નથી કરતા માંસાહાર ને વનસ્પતિ આહારનો, તો ત્યાં તો ક્યાંથી કરશે? એને ભૂખ લાગે છે, આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે અને એને વશે આહારની પ્રવૃત્તિ કરે છે. એમાં બીજાને શું થાય છે અને આ પરિણામથી મારી દેહાત્મ બુદ્ધિમાં મને શું થાય છે, એમાંથી કે વિચાર રહી શકતો જેવી પરિસ્થિતિ. આવી પરિસ્થિતિમાંથી તદ્દન ઉલટી દિશામાં જવું, આ પરિસ્થિતિ વચ્ચે તદ્દન ઉલટી દિશામાં જવું કે આત્મા નિરાહાર સ્વરૂપ છે, નિરાલંબ નિરપેક્ષ છે, અનાદિ અનંત પોતાની શક્તિ અને સામર્થ્યથી અસ્તિત્વ ધરાવતું તત્વ છે, કોઈના વિના સર્વકાળે પરિપૂર્ણ છે, તેથી અત્યારે પણ પરિપૂર્ણ છે. કેમ કે પુરુષાર્થ તો અત્યારે કરવો છે ને, પરભાવથી અને પરગ્રહથી ભિન્ન તો અત્યારે થવું છે. એવા આત્માને શ્રદ્ધામાં સ્વીકારવો, એવા આત્માને શ્રદ્ધેય બનાવવો, એવા આત્માને અભેદ અનુભવ જ્ઞાનમાં લેવો અને એવા શ્રદ્ધા જ્ઞાનમાં સ્થિર રહી જવું, એ કાર્યને ઉપરોક્ત પરિસ્થિતિ વચ્ચે દુર્લભ અને કઠિન ગણવામાં આવે છે. તો પણ તે અશક્ય અને અસંભવિત નથી. કદી નહીં કરેલું હોવાથી અને આ પરિસ્થિતિની વચ્ચે તે કાર્ય કરવું અઘરું દેખાતું હોવા છતાં પણ એ અશક્ય અને અસંભવિત તો નથી છે. અનંત આત્માઓએ એ કાર્ય કર્યું છે કે જે આત્માઓ આપણા જેવા જ હતા, બીજી જાતના નહોતા, આપણા જ જેવા હતા એમ કહે છે. એવા અનંત આત્માઓ થઈ ગયા ત્યાર સુધીમાં. કહે છે કે દેહને દ્રષ્ટિમાંથી છોડ, શારીરિક પ્રક્રિયા અને આત્માની ક્રિયા, શરીરની ક્રિયા અને આત્માની ક્રિયા એ ભિન્ન ભિન્ન પદાર્થની ક્રિયા છે. એક પદાર્થની ક્રિયામાં સંયોગમાં રહેલા બીજા જ પદાર્થની ક્રિયાનો અભાવ છે. જીવના પરિણામમાં શરીરનો અભાવ છે. શરીરની અનેક પ્રકારની ક્રિયાઓમાં ચૈતન્યનો અભાવ છે. એમ એને ભિન્ન ભિન્નપણે અવલોકવાનો પ્રયાસ થવો જોઈએ. ભિન્ન છે અને ભિન્નપણે અવલોકન કરવું છે. જે ભિન્ન છે તે અભિન્નપણે અનુભવાય છે તે ભૂલ છે અને તે મિથ્યાત્મની ભૂલ છે. મિથ્યાત્મની ભૂલ થાય છે, ગંભીર ભૂલ થાય છે, જન્મ મરણ ઊભા થાય એવી ભૂલ થાય છે. તેથી ભિન્ન છે અને ભિન્ન અનુભવવા માટે પ્રથમ એનું ભિન્નપણાનું અવલોકન શરૂ થવું જોઈએ. અનુભવની પૂર્વ ક્રિયા અવલોકનની છે. પહેલા તો એને એમ નવો સંસ્કાર આપ્યો ને, કે હે જીવ, તું દેહાદી સ્વરૂપે નથી. તો દેહ સ્વરૂપે હું નથી એમ કહ્યું, પણ સાંભળ્યું ત્યારે દેહ સ્વરૂપે હું નથી એવો અનુભવ નથી, અનુભવથી વિરુદ્ધ સાંભળ્યું. તો એને પહેલા એના તપાસમાં ઉતરવું જોઈએ કે આ અનુભવ સાચો, કે કહેનાર કહે છે તે પરિસ્થિતિ છે તે સાચી છે કે નહીં.
બરોબર.
ચાલતા પરિણામો શરીરના અને આત્માના ચાલતા પર્યાયોમાં સંયોગમાં હોવા છતાં એની જુદાઈ છે કે એકમેક થયા છે, એના તપાસમાં અને અવલોકનમાં એને ઉતરવું જોઈએ. અહીંયા પાછળ એક જગ્યાએ આવશે, ખેંચેલું છે, બનતા સુધી તો અનુભવ પ્રકાશના પ્રવચનોમાંથી એ વિષય આવ્યો છે, પણ એ સ્પષ્ટ આવ્યો છે કે અવલોકન તે અનુભવની જ લાઈન છે.
બરોબર.
વિચાર તે સિદ્ધિ અનુભવની લાઈન નથી. અવલોકનમાં વિચાર સાથે છે, એટલે કોઈ વાર અવલોકનની સૂક્ષ્મતાને ન સમજે એને વિચાર કરવા માટે કહેવામાં આવે છે કે આનો તું વિચાર કર, આનો તું વિચાર કર, કેમ કે વિચારથી એ પરિચિત છે વધારે. અને અવલોકન સાથે પણ હજી વિચાર ચાલતો હોય છે, તેથી વિચારની પ્રધાનતાથી કહેવાય છે કે તું આ વિચાર. પણ ખરેખર એથી આગળ જઈએ તો અનુભવમાં પહોંચવા માટે અવલોકન પદ્ધતિ તે અનુભવ પદ્ધતિમાં આવવા સાથે વિશેષ સુસંગતતા ધરાવે છે, અથવા અવલોકનમાં એ પ્રકારે અનુભવની નજીક જવાતું હોવાથી, અથવા અવલોકનનો વિષય અનુભવ હોવાથી. અનુભવનું અવલોકન કરવું છે ને, કે જ્ઞાનની પર્યાય, ચૈતન્યની પર્યાય અને જડની શરીરની પર્યાય એક છે કે જુદી છે, બેના પરિણામો બંનેની ક્રિયાઓ એક છે કે જુદી જુદી છે. માણસ એમ કહ્યું કે મેં ખાધું, દ્રષ્ટાંત લઈએ, મેં ખાધું, એમાં જીવે શું ખાધું?
બરોબર.
જે કોઈ દાળ ભાત શાક રોટલી થાળીમાં પડેલી હતી, એ પરમાણુઓ ત્યાંથી ક્ષેત્ર બદલી અને હોજરી સુધી ગયા, મુખ માટે હોજરી સુધી ગયા. તો તે પરમાણુઓ તે જ પરમાણુઓ રૂપે રહ્યા છે, ખવાઈ ગયા નથી. ખવાય એટલે ક્ષય થઈ ગયા નથી. ખય કે છે ને ક્ષય, એ કઈ પરમાણુ ખવાના છે, ક્ષય થઈ ગયા છે એમ તો નથી. તેમ તે પરમાણુ એ ક્ષેત્ર બદલીને હોજરી સુધી જતા જીવ રૂપે થયા છે, જીવમાં ભયા છે, જીવ સ્વરૂપે થયા છે, એવું તો બન્યું નથી. તેથી જીવે કાંઈ ખાધું છે એમ તો સ્પષ્ટપણે નથી. પરમાણુ પુદ્ગલ પરમાણુઓ શરીરમાં ભયા, શરીરના સ્કંધમાં તે પણ સ્કંધ રૂપે ભયા, હોજરીમાં જતા લોહી બિંદુ અનેક પ્રકારના અવયવો સુધી પહોંચ્યા. તો એમાં કઈ જીવને ક્રિયાને લેવા દેવા નથી, પણ અનુભવ જૂઠો મિથ્યા અનુભવ એમ કરે છે કે મેં ખાધું, મેં ખાધું તેથી મને પુષ્ટિ મળી, અને દેહ પુષ્ટ થતા હું પુષ્ટ થયો એવો જે અનુભવ છે એની દ્રષ્ટિને એવો અનુભવ ને એવી મિથ્યા બુદ્ધિ એ છોડવા યોગ્ય છે એવું અહીંયા ફરમાવે છે. આમ છે, અવલોકન એટલે અનુભવને તપાસવો.
બરોબર.
શું અનુભવ થાય છે એમ તપાસવું એનું નામ અવલોકન છે. એ પ્રકારે અવલોકનનો વિષય અનુભવ હોવાથી, અથવા એ અવલોકન એટલે અનુભવ શું થઈ રહ્યો છે એમ પોતે જ અનુભવ સ્વરૂપ અવલોકન હોવાથી અહીંયા કાર્યની અનુભવ પદ્ધતિ ઊભી થાય છે. અહીંયા વિચાર પદ્ધતિથી આગળ જઈને, તર્ક પદ્ધતિથી આગળ જઈને, તર્ક યુક્તિ ન્યાયથી આગળ જઈને અનુભવના પ્રકારમાં આવું થાય છે. તેથી અનુભવ કરવા માટે અનુભવની લાઈન અહીંયા જોડાય છે. અનુભવ કરવો છે ને, ભિન્ન આત્માનો અનુભવ કરવો છે, અનુભવની લાઈનમાં જોડાવા માટે એ વાત ગુરુદેવશ્રીએ એમના શબ્દોમાં આગળ એક જગ્યાએ સ્પષ્ટ કરી છે.
જીવે શું કર્યું ત્યાં?
જીવે વિકારી પરિણામ કર્યા. મારે ખાવું છે અને મેં ખાધું, એમ ખાવાની ક્રિયા કરવાના અને આહારને ભોગવવાના, કરવા અને ભોગવવાના મિથ્યા બુદ્ધિ સહિતના વિકારી પરિણામને કર્યા.
બાકી કઈ
આ જીવના કાર્યની મર્યાદા આટલી છે. ત્યાં પણ અનંતકાળ એને એવા પરિણામ કર્યા હોવા છતાં એક રજકણ પણ જીવ રૂપે થયો નહીં, તે ન જ થયો. કેમ કે તેમ થવું અશક્ય અને અસંભવિત છે. જો જૈન દર્શન જ અહીંથી જુદું પડે છે. જગતમાં કોઈ ધર્મના સંપ્રદાયમાં આવા ભેદ જ્ઞાનનો વિષય નથી. વિજ્ઞાનમાં તો બધે ભૌતિક વિજ્ઞાન જ ચાલે છે, ક્યાંય આત્માનું વિજ્ઞાન તો છે જ નહીં. ભૌતિક વિજ્ઞાનમાં જ અનેક પ્રકારનું સંશોધન અને વિચારણાઓ ચાલે છે. પણ ધર્મનું ક્ષેત્ર છે અને અનેક ધર્મ સંપ્રદાયો વર્તમાનમાં વિદ્યમાન હોવા છતાં કોઈ ધર્મ સંપ્રદાયમાં જળ ચૈતન્યની ભિન્નતાનો વિષયનું નિરૂપણ અને ઉપદેશ અને બોધ જોવામાં આવતો નથી. અહીંથી જૈન દર્શન જુદું પડે છે.
બરોબર,
તાત્વિક રીતે. છતાંય જૈન દર્શનમાં પ્રવેશ કરીને કોઈ દેહની ક્રિયા અને આત્માની ક્રિયા ત્યાગ અને સંયમના બહાને પણ દ્રઢ કરે તો એ જૈન દર્શનના મૂળમાં ઘા પડે છે.
બરોબર,
મૂળ જે તત્વનું સ્થાપન કરવું છે એનું ઉત્થાપન ત્યાંથી જાય. મેં ઉપવાસ કર્યો છે અથવા તો આ પૂજા મેં કરી, પૂજાની ક્રિયા મેં કરી, સ્વાધ્યાયમાં આ પ્રકારે શરીર મન વચન કાયાની ક્રિયા મેં કરી, દાન દેવાની અને બીજાની દયા પાડવાની ક્રિયા મેં કરી, અનેક પ્રકારની વ્રત સંયમમાં અને શુભ ભાવના શુભયોગમાં અને શુભ ઉપયોગમાં જળના પરિણામ જળ કરે છે અને ચૈતન્યના પરિણામ
ચૈતન્ય
કરે છે. જળ જળ ભાવે પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. એમાં કોણે કરી ક્યાં પ્રશ્ન છે? કોઈ પણ ક્રિયાના પરિણામનો કરતા તે પદાર્થ છે અને બીજો પદાર્થ નથી, એ તો ચોખ્ખે ચોખ્ખી વાત સમજી શકાય એવી. એક પરિણામ કે કરતા દરવદોઈ, બનાસીદાસજી આગળ નાટક સમય સાથે, એક પરિણામ કે કરતા દરવદોઈ, બે દર્વ થઈને એક પરિણામ કરતો નથી. એક પરિણામને બે દ્રવ્ય ભેગા થઈને કરે નહીં, અને એક દ્રવ્ય બે પદાર્થના પરિણામને કરે નહીં. બે દ્રવ્ય સાથે મળીને એક પરિણામને એક પદાર્થના પરિણામને કરે એવું કદી બનતું નથી. કે આ બે ભેગા થાય તો એક કાર્ય થાય, નહીતર કદી ન થાય. જળ અને ચેતન સાથે મળે તો કાર્ય થાય, નહીતર ન થાય. એવું નથી. જળના પરિણામ જળ કરે છે, ચેતનના પરિણામ ચેતન કરે છે. પણ ભ્રમ થાય છે. જગતની રચના અસત્યનો આગ્રહ કરાવવા વાળી છે. શ્રીમદજીએ કહ્યું કે આ જગતમાં સ્થૂળપણે જોવામાં આવે તો અસત્યનો આગ્રહ થાય એવી આ બધી રચના જોવામાં આવે છે. અહીંયા તો એમ કે છે કે તારે જન્મ મરણ મટાડવા છે, દેહાતીત અશરીરી મોક્ષ દશા પ્રાપ્ત કરવી છે, તો દેહ ને વળગવાનું છોડ, દેહાત્મ બુદ્ધિ છોડ, દેહ ની દ્રષ્ટિ છોડ. નહીં છોડતો અને દેહમાં આત્મબુદ્ધિ રાખીને દેહને વળગી રહીશ, ઘણો દેહમાં પ્રીતિ રાખીશ, તો પણ દેહ તને છોડશે, છોડશે ને છોડશે. હું દેહને નહીં છોડવા માંગતો, દેહ તને છોડી દેશે. એ પરિસ્થિતિ તો આવ્યા વિના રહેવાની
બરોબર.
આ તીવ્ર દેહાત્મ બુદ્ધિ હોય ત્યારે શું થાય છે, માણસ થોડી પણ અશાતા પાલવતી નથી, જરાક પ્રતિકૂળ જતા જરાક પ્રતિકૂળતા આવે, મને ન ફાવે, મને ન ફાવે, હું એમ નહીં, મને નહીં ફાવે. ભાઈ ફાવવું ન ફાવવું છે શું તારે, દેહાત્મ બુદ્ધિ તો તારે છોડવી છે. હજી રાગ થી ભીન પડવું છે એ તો આગળની વાત છે, પણ હજી તો તારે દેહ થી ભીન પડવામાં થોડુંક ગડબડ થાય છે, ત્યાં તને સાતા સિલિયા પણ આવે છે. વિકલ્પ થી ને રાગ થી કેમ જુદો પડી જાય, આ વિચારવા જેવો વિષય. આમ કે આપણે ત્યાં પાત્ર જ્ઞાન બહુ ગુરુદેવ હતું, દેહ ને આત્મા ભીન છે એ તો બહુ સ્થૂળ વાત છે, એ તો અમને ખબર છે. ભાઈ તને કાંઈ ખબર નથી, જરાક અશાતા થાય, જરાક પ્રતિકૂળતા થાય, જરાક સગવડતા ઓછી મળે ને થોડીક અગવડ ઊભી થાય. અને ઘરમાં તો બધું એવું સરસ ગોઠવે કે નાનામાં નાની પ્રતિકૂળતા એને ન પડે. અહીંયા આ જોઈએ, અહીંયા આ જોઈએ, અહીંયા આ જોઈએ, અહીંયા આ જોઈએ, એવું બધું લાઈન સર રોજિંદી ટેવ પ્રમાણે ટેવ પુષ્ટ થાય ને ટેવ રૂઢ થાય. શું કુટેવ છે એ છૂટે નહીં, એ બધી કુટેવો છે. કુટેવ છે એ છૂટે નહીં, એવી રોજની ગોઠવણી કરી નાખે છે જીવ. પણ ભાઈ અહીંથી છૂટીને ક્યાં જઈશ, ત્યાં કોઈ માસીબાનું ઘર નથી, ત્યાં તારી બધી અનુકૂળતાઓ સચવાઈ રહે એ કોઈ પરિસ્થિતિ ત્યાં છે. એટલે થોડોક આગળનો વિચાર કર, આગળનો વિચાર કર નહી આખા ભવિષ્યનો વિચાર કર. જો તારામાં વિવેક હોય તો અનંતકાળના ભવિષ્યનો તું વિચાર કરશ, અને અત્યારે જ દેહાત્મ બુદ્ધિ છોડ. જો એટલે હદે તું આવ્યો દેહથી ભિન્ન આત્માના અંગોમાં, તો તારી બલિહારી છે. ભગવાન કહે છે કે અમે તને એવું પરાક્રમ કરવા માટે અમે તને શાબાશી અને ધન્યવાદ આપીએ. દુનિયાના સર્ટિફિકેટની હવે તારે જરૂર
નથી.
સમય દ્રષ્ટિ કોઈ એવા હોય કે એને બહારમાં યશનામ કર્મ નો ઉદય ન હોય, મિથ્યા દ્રષ્ટિઓની એવા યશનામ કર્મ નો ઉદય હોય કે ચારે કોરથી વાહ વાહ થતી હોય. સમ્યક દ્રષ્ટિ શું એને વિચાર આવે ત્યારે શું વિચાર કરે, કેવો વિચાર કરે કે ભગવાનના જ્ઞાનમાં તમને ધન્યવાદ મળી ચુક્યા છે. આ જગતના મિથ્યા દ્રષ્ટિઓ મને ન ઓળખે તો એ તો એક સારી વાત છે, કે જેને લઈને એ લોકોનો ઉપદ્રવ પણ મને રહેશે નહીં. ઉપદ્રવ છે બીજા જીવોની સાથે સંયોગમાં રોકાવું પડે તો મોટો ઉપદ્રવ છે, એ ઉપદ્રવ થી છૂટીશ. સુગાનીજી સાથે અંગત પરિચય શરૂઆતમાં થયો ત્યારે પહેલે વર્ષે પણ બીજે કે ત્રીજે વર્ષે એમને ખ્યાલ આવ્યો કે કદાચ અહીંયા ધાર્મિક મુમુક્ષુઓમાં પણ મારા વિશે કાંઈક વાતચીત થશે તો અનેક જણાનો પરિચય વધશે, અને એ મને એકાંત સેવાવાળાને પસંદ નહીં રહે, અનુકૂળ નહીં રહે, સાધના માટે અનુકૂળ
નહીં રહે
નથી.
બરોબર,
નિમિત્ત તરીકે બાકી કઈ નડતા નથી, પણ નિમિત્ત તરીકે એનો વિવેક છે. એક વાર કહે છે, મેં આપસે આશા કરતા હું કે મેરે વિષય મેં આપ કિસી કો કુછ નહીં કહેંગે. વચન બુદ્ધ કર્યું, મારા માટે તમે કોઈને કાંઈ નહીં કહો એવી હું આશા કરું છું. ઠીક, એટલે એમના વિશે ક્યાંય વાત ન કરવી એમ નક્કી કર્યું. છતાં ઉદય કોઈને છોડતો નથી. વાત જેટલી હદે બહાર આવવાની હતી તે કાળે તેટલી હદે આવી, અને ત્યાર પછી જેટલી હદે આવવાની હતી તેટલી તે હદે આવી. પણ સાધકની ભાવના સાધનાને અનુકૂળ થાય એવી હોય છે. એમાં બહારના માન અપમાનની તણખલા જેટલી પણ કિંમત તેમને આવતી નથી. મનુષ્ય જે પર્યાયમાં માન તો મારી નાખે છે, અને માનને લઈને મોટા મોટા તોફાન થાય છે, ત્યારે અહીંયા તો પહેલેથી આ વાત છે કે ભગવાન એમ કહે છે કે તને દેહાત્મ દૃષ્ટિ છૂટી ધન્ય છે તને. તે અનંતકાળથી નહીં કરેલું એવું અપૂર્વ પરાક્રમ કર્યું, શાબાશ છે તને. હવે તું અમારી લાઈનમાં આવ્યો, જીમ થયો, ચોથા ગુણ સ્થાન પહેલા કરણલબ્ધિમાં જીન કયો છે, ધવળમાં. વીરસેન સ્વામીએ કરણલબ્ધિમાં આવેલા જીને એમ કહ્યો કે સમ્યક પ્રકારે દર્શનનો જેવા મહાન વિકારનો અહીંયા એણે એના ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. બીજા બધા વિકાર જીતવા સહેલા છે, દર્શનનોને જીતવો અઘરો છે. એના ઉપર એણે જે મેળવ્યો છે, જીન થયો છે. આ તો નૈગમ નહીં પણ ભાવિ નૈગમ નહીં પણ એ જીન છે. કેમ કે એ જીન થશે. કરણ લબ્ધિમાં આવેલો જીવ અસંખ્ય સમયમાં, અનંત સમય નહીં, અસંખ્ય સમયમાં પરિપૂર્ણ જીન થશે. તેથી ભાવિ નૈગમ નહીં પણ તે જીન છે. અને અત્યારે સમવિરૂઢ નહીં, એને સમવિરૂઢ નહીં કહે છે. અત્યારે દર્શનનો જેવા મહાવિકાર ઉપર એને વિજય મેળવ્યો હોવાથી એને જીન કહેવામાં આવે. જીતે તે જીન, એટલી વાત છે. સમ્યક પ્રકારે આત્માની સન્મુખ થઈને, આત્માના આધાર લઈને જે જીત મેળવે, નિર્વિકાર પરિણામમાં આવે, તેને જીન કહેવામાં આવે છે. એમાં એક અપૂર્વ કરણ છે. ત્રણ કરણ કરે છે, એમાં એક અપૂર્વ કરણ છે. કહે છે કે આ તો સુરવીર ના ખેલ છે, પરાક્રમ અંતર પરાક્રમ નો આ વિષય છે. શ્રીમદજીએ તો એવી ઉપમાઓ દીધી છે કે 10,000 સુભટ ને એકલે હાથે જીતે, અને ભુજાએ કરીને સમૂહ સ્વયંભૂ રમણ રમણ સમુદ્ર તરી જાય. તેના કરતા પણ દર્શનભૂને જીતનાર સુભટ છે, સુરવીર છે, એમ લીધું છે. મોટો પરાક્રમ. 243 થયું, 244 કાલે થોડું ચાલ્યું હતું, એના ચાલુ બોલો તો બહુ સરસ. હે ભગવાન, આપે જે ચૈતન્યનો ભંડાર ખોલી દીધો છે, તેની પાસે કોણ એવો હોય કે જેને ચક્રવર્તીનો વૈભવ પણ તરણા જેવો ન લાગે? આ અંતરવલોકનમાં અમૃતરસ ભરે છે, અને બહારના અવલોકનમાં તો ઝેર અનુભવાય છે. ભાવવાણી વચનો નીકળ્યા છે ગુરુદેવશ્રીના, જે 238 નો બોલ છે એ હવે અનેક જગ્યાએ લાગુ પડશે. કિંમત કરવાની વાત છે.
બરોબર,
238 નો બોલ છે ને, હવે બધે લાગુ પડે છે. 239માં જુઓ તો વિચક્ષણતામાં કિંમત કરે આત્માની, અને જળની કિંમત કાઢે તે વિચક્ષણતા. ધન રળવાનો કાળ એ મરવાનો કાળ છે, એમાં એને ધનની કિંમત કાઢી. કિંમત નો બોલ છે ને, એને પોતાનું મૂલ્ય થાય કે આ આત્મા સર્વોત્કૃષ્ટ સ્વરૂપ છે, સર્વોત્કૃષ્ટ શાંત જીન છે, એવું જ આ આત્માનું શાંત સ્વરૂપ છે, પરમોત્કૃષ્ટ સ્વરૂપ છે, પરમ શાંત 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 છે, ત્રણ યોગનો નાથ પોતે જ છે. ચક્રવર્તી તો 6 ખંડના ધણી છે, એ પણ મર્યાદિત કાળ માટે છે, આયુષ પર્યંત. પણ અહીં તો સાદુ અનંત કાળ, અનાદિ અનંત ત્રણ સ્વરૂપે તો અનાદિ અનંત ત્રણ લોકનો નાથ છે, અને અવસ્થા પરમેશ્વરની થાય ત્યારે સાદી અનંત કાળે છે. એની કિંમત કેટલી, કે એની કિંમત આ જગતમાં કોઈ પદાર્થથી ઓછી છે એમ આંકે, ત્યારે એ પોતાનું જ ખૂન કરે.
બરોબર,
બહુ ભગવાન આપે જે ચૈતન્યનો ભંડાર ખોલી દીધો, વૈભવશાળી ચૈતન્યના ગુણોનો વૈભવ છે એ ભંડાર આપે ઉપભોગ કરવા માટે ખોલી દીધો. મિથ્યાત્મનું તાળું ખોલ્યું, જ્યાં સુધી મિથ્યાત્વ હોય છે ત્યાં સુધી પોતે પોતાના ગુણ વૈભવને ભોગવી શકતો મોટો એક એવો અવગુણ છે. આવી ચોખ્ખી લાઈન દોરી જૈન દર્શનમાં છે કે આ એક દરવાજો ખુલે, આ એક મિથ્યાત્વનું તાળું ખુલે, તો અંદરમાં અનંત ગુણનો ભંડાર ખુલી જાય છે. એક ગુણ કેવો પણ, બહારમાં સદગુણ લૌકિક સદગુણમાં પણ લોકો વખાણ કરીને મારી નાખે છે, આ માન ચડી જાય છે એટલે મારી નાખે. જો ભાઈ કેટલા ઉદાર છે, નેક દિલ છે, ઉદાર દિલ છે, રાજા જેવા છે. દાન કોઈ આપનાર હોય તો એને રાજા જેવું દિલ છે, ફળાનું છે, ઠીકનું છે, એમ કોઈ ક્રોધ લોકો પોતાને વિરોધ કરનાર પ્રત્યે ક્રોધ ન કરે, ક્ષમા રાખે, પ્રતિકૂળતા આપનાર પ્રત્યે ક્ષમા રાખે, કેટલી શાંતિ છે. આટલી ચોખ્ખી ચોખ્ખી આટલી પ્રતિકૂળતા આપી છે પણ જરાય એના પ્રત્યે દ્વેષ કરતા નથી. દૈવલિંગ મુનિ એવા હોય છે, ચામડી ઉતરીને ખાર છાંટે બળતરા થાય, અને છતાં જરા પણ મુખની રેખા ફરે એવી શાંતિ રાખે, એવા શુભ ભાવ કરે, દયાના દાનના ક્ષમાના. જૈન દર્શનમાં એને ગુણ નથી કહ્યો, લૌકિકમાં જેને ગુણ કહે છે એને ગુણ કહેતા નથી. શુભ પરિણામને અવગુણ કહ્યો છે તો ગુણ એને કેવી ઉત્કૃષ્ટ દશાને એને ગુણ કહ્યો હશે, આ વિચક્ષણતામાં વિચારવા યોગ્ય વિષય છે. જો કોઈ જીવ વિચક્ષણ હોય તો એટલું વિચારે કે હવે લોકો જેને એકાંતે ગુણ કહે એને જો જૈન દર્શન અવગુણ કહે તો એ ગુણ કોને કહે છે. હમને દોષ કભી ક્યા હી નહીં આવે છે. દસ લક્ષણ કર્મમાં આપણે નિચ્છામી દુક્રમ કરીએ છીએ, પર્યશન પૂરા થાય એટલે અરસ નિચ્છામી દુક્રમ કરવાનો વ્યવહાર છે, ક્ષમા માંગવાનો વ્યવહાર છે કે તમારા પ્રત્યે હું અત્યાર સુધી કાંઈ પણ દૂષિત પરિણામ કર્યા હોય તો એની હું ક્ષમા માગું છું. કહે છે કે અમે દૂષિત પરિણામ કર્યા જ નથી ને, દોષ અમને કભી ક્યાંય જ નહીં. ક્ષમાદી દોષ એમ કરીને વાત લખી ગઈ છે. ક્ષમાનો ભાવ, બીજાની ક્ષમા માગવાનો ભાવ, એવો જે દોષ એ નિર્દોષ ક્ષમા પાસે એને દોષ ગણવામાં આવે છે. વિતરાગી જે ક્ષમા છે, જ્ઞાતા દ્રષ્ટા પરિણામ, એની પાસે ક્ષમા માગવાનો સ્વભાવ એ દોષ છે. પછી કયો એ પ્રશ્ન તો નીચેના પરિણામની અપેક્ષા એ કહેવામાં આવે છે. ઉપરના પરિણામની, વિતરાગી પરિણામની અપેક્ષા એવો દોષ કરવાનું વિધાન છે નહીં? આમ છે
બરોબર.
મીછામી દુકડમ કરવા વાળાને ખબર નથી કે આ શું છે. રૂઢિગત એવું થઈ ગયું છે કે મીછામી દુકડમ કહે ત્યારે એના અંદરમાં હૃદય પડતો ન હોય ને પછી તો હોવાનો સવાલ રહેતો છે. એ વ્યવહાર તો એટલા માટે છે કે હૃદય પડતો કરી નાખવાની વાત છે. કે અત્યાર સુધી કોઈ અભિપ્રાય વશ તમારા પ્રત્યે કોઈ દૂષિત પરિણામ થતા હોય એ હવેથી હું મટાડવા માંગુ છું. પણ અભિપ્રાય દ્વેષનો રાખે અને ઉપરથી મીછામી દુકડમ કરે તો ત્યારે અને ત્યાર પછી એના પરિણામમાં કાંઈ ફેર પડ્યો? વ્યવહાર તરીકે વ્યવહાર ઘણો સારો અને ઉચિત વ્યવહાર છે. કોની અપેક્ષા એ કે એવો વ્યવહાર જે સંપ્રદાય અને જે સમાજમાં નથી તેની અપેક્ષા એ. પણ એટલામાં બધું પૂરું આવી જતું દરેથી જૈન પણ એટલામાં પૂરું નથી થતું. પહેલા વહેલા તો એ સારું બહુ લાગ્યું જયારે આ વિષય ગાંઠવાનો ત્યારે અમારી સાથે અમારા કલીગ્સ હતા, જૈન હતા, દેરા વર્ષે જૈન હતા, પુરંદર કાંતિભાઈ આપણા નિર્લાર નારાયણદાસમાં સમજા પહેલું બધું પોલ્યુશન પૂરા થયા મીછામી દુકડમ કરી. બહુ સારો વ્યવહાર છે આ લોકોનો. જૈનોનો વ્યવહાર સારો છે એમ તે બી લાગ્યું હતું
બરાબર.
તેથી તો એમ જ વિચાર આવે ને, આપણે તો કોઈ ઘર કોઈ ધર્મથી જઈને હતા ને. જૈનોનો વ્યવહાર સારો છે. વર્ષમાં એક વાર તો માફી માગી લઈએ છે.
આમ તો છ મહિને આવે આમ સ્ટોપ.
પણ એ તો કઈ ખબર નતી. આ તો પ્રસિદ્ધ છે ને, પર્યુષણ પૂરા થાય પછી છેલ્લે સમયશ્રી પ્રતિક્રમણ કરીને અરસ પ્રક્ષણા માગે એ પેઢી ઉપર આવ્યા. જામી દુકડમ કહ્યું એટલે ચોંટ લાગી થોડી. આ લોકોનો વ્યવહાર બહુ સારો છે. સરળતા હતું કરે છે એટલે એમ થયું કે આવું બહુ ગોઠવું હોય તો હૃદય પર તો થવાની અવકાશ છે. કોઈ પણ જીવને હૃદય પલટો કરવો હોય તો વ્યવહાર ઘણો સારો છે. પણ રૂઢી થઈ ગયા પછી એ પરિસ્થિતિ પ્રાય નથી રહેતી. એક બાજુ રાખીએ તો પણ જે હેતુથી એની ગોઠવણીને વ્યવસ્થા કરવામાં આવી છે એ તો એકદમ શુદ્ધ હેતુ છે, સુંદર હેતુ છે અને શુદ્ધ હેતુ છે, એમાં તો કોઈ સવાલ નથી. પણ એ વ્યવહારની મર્યાદા વ્યવહાર પર્યંત છે, પરમાર્થની મર્યાદામાં તેનો અભાવ છે. તેથી આગળ છે પારમાર્થિક જે ક્ષમા છે, વિતરાગી જે ક્ષમા છે, એમાં તો બીજાની ક્ષમા માગવાના દૂષિત પરિણામનો પણ અભાવ છે, નિષેધ છે. તેથી આગળ જઈને વિતરાગી પરિણામ કરવાનો ત્યાં ઉપદેશ આપવામાં આવ્યો છે. ગુણ ભંડાર ખુલ્લો છે, ચૈતન્ય જે ભંડાર ખુલ્લો છે એ ગુણ ભંડાર છે. આત્મા પોતે ગુણ ભંડાર છે. જેને વિતરાગી દિશા પ્રાપ્ત કરી તે આત્મા પોતે પ્રગટપણે ગુણ ભંડાર છે. આમ તો બધા આત્માઓ અંતરંગમાં ગુણ ભંડાર છે, પણ જેને ભંડાર ખોલી નાખ્યો
ગુણ
પ્રગટ કર્યા એ પ્રગટપણે ગુણ ભંડાર છે. તમામ સાધકો સમ્યક દ્રષ્ટિઓ મોક્ષ માર્ગીઓ ધર્માત્માઓ એ બધા ગુણ ભંડાર છે એમ કહેવાય. એને અનંત ગુણો વિક્ષા, અનંત ગુણો પ્રજ્ઞા અને અનંત ગુણો એને વિક્ષા. ખરેખર તો એકેન્દ્રી થી માંડીને પંચેન્દ્રી પર્યંત ના તમામ જીવોને મનથી વચનથી કાયાથી કરવાથી કરાવ્યાથી અંગોદવાથી નવકોટીએ કાંઈ પણ પ્રતિકૂળતા થવાના પ્રકાર ભેજા હોય તે સર્વની આત્મભાવે ક્ષમા માંગવાનો એ વિષય છે.
આત્મભાવે
આત્મભાવે એમ છે, પોતાના આત્માના હિતને માટે છે ને એમ છે. મને બહુ ખબર નથી ભાઈ, પણ આ તો એક ધર્માત્માને જે પોતાનો વિતરાગ ભાવ પ્રગટ થાય છે તેની સાથે સાથે આવો વ્યવહારનો શુભ ભાવ પણ પ્રગટ થાય છે અને સર્વકાળે એનો આ પરિણમન છે. સર્વકાળનો આ એનો અભિપ્રાય છે કે મનથી વચનથી અને કાયાથી કદી કોઈ પ્રાણીને દુઃખ ન હોય. મનથી વચનથી કાયાથી કરું કરવાનું અને અનુભવવાથી કોઈને દુઃખ ન હોય. મહારાજ ને દોસ્તો જરા આસન શ્વાસ પટારક ભી છે, મૂળ ડિગ્રી ના પટારક ખુશી કેવું છે દિલભાઈ નીચે ના બેસાડે. કહેતા હતા કાલે આવવાનું મંદિર આવશે દર્શક ની છે બેસે. હું કહે છે ગ્રસ્ત કરતા દરેક ના પરિણામ નો લાભ પોતાના પરિણામ નો લાભ કે નુકસાન પોતાને છે, કોઈથી કોઈને લાભ નથી. કાંઈ આ તો સિદ્ધાંત છે, એમાં તો કઈ બીજી ભૂલ પડે એવું નથી. કહે છે કે ભગવાને ભંડાર ખોલી દીધા એટલે શું કે જે મિથ્યાત્વનું તાળું ખુલી જાય અને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય એવો રસ્તો બતાવ્યો, એવો માર્ગ બતાવ્યો, એવો ઉપાય બતાવ્યો એટલે એને પોતાના જ ભંડારને ખોલી દીધો.
બરોબર,
પોતાના જ ભૂ ભંડારને ભોગવવા માટે એને પોતાને ખુલ્લો રસ્તો ને ખુલ્લો માર્ગ થઈ ગયો. તેથી એને ગુણ ભંડાર ભગવાને ખોલ્યો એમ ઉચ્ચાર કરવામાં આવે છે. કહે છે કે આપે આ ચૈતન્ય ભંડાર ખોલી દીધો છે, તેની પાસે કોણ એવો હોય કે જેને ચક્રવર્તીનો વૈભવ પણ તરણા જેવો ન લાગે. આ મૂલ્યાંકન કરવાનો વિષય થયો. પોતાના અનંત ગુણોના ભંડારની મહત્તા મહિમા અને કિંમત એટલી આવે છે કે ચક્રવર્તીનો વૈભવ પણ એને તુચ્છ લાગે છે. ચક્રવર્તી ને પાંચ ઇન્દ્રિયોના વિષયની કોઈ કમી ના નથી. પાંચ ઇન્દ્રિયના વિષયની કોઈ ખામી નથી. આહારથી માંડીને તમામ પ્રકારના વિષયો મનુષ્ય પર્યાયમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય ધારીને હોય
ચક્રવર્તી,
એ ચક્રવર્તીને છે. એ બધા તુચ્છ લાગે છે એટલે એના પ્રત્યે એ પોતાને વિભાવ ન થાય. એ પાંચે ઇન્દ્રિયોના વિષય પ્રત્યેનો વિભાવ ન થાય એ પરિસ્થિતિ પોતાના શુદ્ધાત્માના ગુણભંડારના આશરે જ બની શકે છે. બીજી કોઈ રીતે બની શકવા જેવું નથી. આમ છે, જીવનો સ્વભાવ એવો છે કે એક ઊંચી ચીજ મળે તો નીચી ચીજની કિંમત એને જાય. હવે જગતના પદાર્થોની એને જે કિંમત આપી છે એ જગતના પદાર્થથી ઊંચી કોઈ ચીજ એને જોવા મળે ત્યારે એની કિંમત જાય ને, ત્યાં સુધી કેમ જાય? તો ભગવાનને વાત લાક્ષણિક પદ્ધતિથી છે કે હે પ્રભુ, હે ભગવાન, આપે જે અમારા આત્માનો ગુણભંડાર બતાવ્યો છે તે ગુણભંડાર એવો છે કે ચક્રવર્તીના વૈભવ પણ અમને તુચ્છ લાગે. ચક્રવર્તીના વૈભવ, દેવના દેવલોકના વૈભવ, દૈવી વૈભવ પણ ત્યાં તુચ્છ લાગે છે. એવો ગુણની શાંતિ થઈ જાય છે. જે બાળ વૈભવના આશ્રયે જીવને અશાંતિ, દુઃખ ને આકુતા થાય છે, વિકારનું દુઃખ થાય છે, એ અવિકારી તત્વના આશ્રયે શાંતિ ને નિર્વિકાર પરિસ્થિતિ ઉભી થાય છે દશામાં, એટલે એની ઉત્કૃષ્ટતા છે. અને એવો જ આત્મા છે ખરેખર. આ ભરતાદિ ચક્રવર્તીઓ ક્ષણ માત્રમાં જેને છોડી દીધો પ્રખંડનો વૈભવ, એમાં કઈ આકરું નથી લાગ્યું, એમાં કઈ દુઃખ નથી પડ્યું, અંદરની શાંતિ વધી છે. અને એ વિકલ્પરૂપ વિકારનો એને ત્યાગ કર્યો છે, અભાવ કર્યો છે. એ કેમ થયો? સ્વાભાવિકપણે કેમ થયો એ વિચારવા જેવું છે. એ કોઈ પરાણે દીક્ષા આપી નથી કોઈ, કે તું દીક્ષા લઈ લે નહીતર તને છોકરા જીવની હિંસા થઈને તને જન્મ મરણ થશે, ફલાણું થશે, આમ થશે. કોઈ ભયસ્થાન નથી બતાવ્યું. સહજ પોતાના ચૈતન્યના ગુણ ભંડારને મહત્તા આપતા બહારના તમામ વિષયો સહજ માત્રમાં છોડી શકાય છે. અહીંયા એમ કે છે કે હે ભગવાન, એવું કોણ હોય કે એવું ન બને, કે એવું બને બને ને બને. હવે ગુરુદેવ શ્રી એમ કહે છે, એક પરમાનુસાર નામ કા શાસ્ત્ર બનાયા ગુરુદેવ શ્રી કાનજી સ્વામી કે, અને એક પરમાનુ પર જે પ્રવચન હોય છે ઉનમાં સે વચનો છાંટ છાંટ કે 1008 કા એક ગ્રંથ બનાયા. કે છે હવે પોતે પોતાની વાત લે છે કે આ અંતર અવલોકનમાં અમૃત રસ ગરે છે. જો અહીંયા અવલોકન ને અનુભવ એક અર્થમાં છે. દીપચંદજી સાધર્મી જેમણે આત્મ અવલોકન નામનો ગ્રંથ બનાવ્યો છે એ પણ આત્મ અનુભવના અર્થમાં બનાવ્યો છે. આખો ગ્રંથ વાંચીએ તો અવલોકન ત્યાં અનુભવના અર્થમાં લીધો છે. અવલોકન ને અનુભવ એક અર્થ વાંચે છે. અહીંયા ગુરુદેવ શ્રી એમ કહે છે કે ઓહો, અમારા અંતર અવલોકનમાં અમૃત રસ ઝરે છે. અમારા અંતર અવલોકનમાં અને અમારા અંતર અનુભવમાં અંદર આત્મામાંથી શાંત શાંત નિર્વિકારી ચૈતન્ય રસ ઝરે છે. આનંદ અમૃતનો, નિર્વિકારી આનંદ અમૃતનો રસ ઝરે છે. આ એક વાક્ય કેવું આવ્યું છે, અહો અંતર અવલોકનમાં અમૃત રસ ઝરે છે. અને બહારમાં અન્ય પદાર્થના અવલોકનમાં એટલે અનુભવમાં જતા ઝેરનો અનુભવ થાય, જે જેટલા પરિણામ અંતર અનુભવમાં રહે છે, જે પરિણામ સાતમાની સાથે લપેટ અભેદ થઈને રહે છે, ત્યાં અમૃતરસ જરે છે. શુદ્ધોપયોગ થાય છે અમને ત્યારે પણ અંદર અમૃતરસ જરે છે, અને વિકલ્પ ઉઠીને બારમાં આવવાનું થાય છે ત્યારે એમાં અશાંતપણું છે. એ રાગ આત્માના ગુણને ઘાતનારા પરિણામ છે, એટલે તો એને દુશ્મન કયા છે. એને જીતનારને અરી ને અરી દુશ્મન, દુશ્મન એટલે અરી, અરી સંસ્કૃત શબ્દ છે, અરી એટલે દુશ્મન. એને જીતનાર હણનાર તે અરિહંત કહેવાયા. એ રીતે બહારના અવલોકનમાં એટલે બહાર પરિણામ જતા જે કાંઈ રાગાદી અનુભવાય છે તે ઝેર સદૃશ છે, આત્માનો નાશ કરનાર હોવાથી એ દુઃખદાયક હોવાથી ચેતન પ્રાણના ઘાતક હોવાથી એ ઝેર જેવા અમને લાગે. પણ એ આત્માના આનંદ અમૃત ની અપેક્ષાથી વાત છે. એ અપેક્ષા ન રહે તો એ વાત પાછી ગડબડ વાળી થઈ જાય.
ભગવાન.